ट्रेक नंबर 21 श्रद्धा प्रतीति दृष्टि लक्ष ध्येय विषय। ध्यान ने मूल पहला हो के फल, मूल कापी लो तो शू थाय। स्वभाव नी साची श्रद्धा मोक्ष मार्ग नु मूल छे। केवी श्रद्धा ते केवी दृष्टि केवु ध्येय ते समझिए पूज्य देवश्री नी तत्व चर्चा माथी।
चत्तारी शरणं पौजामि अहंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवलीकरण को धनु शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे दे भव सागर न करे से सकल करम अनंत मोक्ष करम सकल अनंत भाव करी ने जीव जाए ते जीव करी ने मुक्ति जाए संसार माई शरण चार और शरण में कोई जे नर नारी याद रेते ने अक्षय अविकल पद हो अंगूठे अमृत से लक्ष्मी करा गंगा गुरु दर्शन में समझे तो सदा मन
નિર્ણય છે એ નિર્ણય ની દ્રઢતા થી આગળ જવાનું, અંદર પુરુષાર્થ થાય એ પુરુષાર્થ કરવો, વેદના નો અભ્યાસ કરવો, શુભ ભાવ માં દેવ ગુરુ શાસ્ત્ર ની આરાધના, મહેમાન અંદર નાયક દેવ ની આરાધના અને મહિમા, બસ બીજું બધા વિભાવ ભાવો ને ગૌણ કરી દેવા અને નાયક દેવ ને મુખ્ય કરીને જીવન જાય, બસ એક જ ધ્યેય, એ ધ્યેય ની દ્રઢતા, ધ્યેય નક્કી કર્યું કે આવી રીતે જીવન ગળો, એ ધ્યેય ની દ્રઢતા થી આગળ જવાનું, શાસ્ત્ર સ્વાધ્યાય ની દેવ ગુરુ શાસ્ત્ર બધું અંદર શુદ્ધાત્મક એમ ઓળખાય છે। ઘણી વાર હું તો એક જ કઉ છું ને એક જ કરવાનું છે, આવે છે એક આત્માને ઓળખે બસ એમાં બધું આવી જાય છે, એની ઓળખવાની ભાવનામાં બધા કાર્યો દેવગુરુ શાસ્ત્ર ના સાનિધ્યમાં રહીને એની આરાધના ને આત્માની આરાધના કરવાનું છે। લૌકિક ના જીવન જો તો કેવા જાય છે આ જીવન, આ જીવન જે આત્મા માટે ગાયડ્યું એ જીવન જીવન છે, બાકીના જીવનો બધા સંસારના બધા જીવન નકામા છે। લૌકિક જીવન આખો દેખાવો ને પીવું આ તે ને વ્યવહાર રાખવો ને આ રાખો તે રાખો ને એ બધા જીવન છે, જીવન નથી મનુષ્ય। આ મનુષ્ય જીવનમાં આવીને નાયક નો ધ્યેય અને દેવ ગુરુ શાસ્ત્ર નું સાનિધ્ય મળે ને એ બધું એમાં જીવન જાય, એ જીવન, બાકી તો બધા જીવન આવ કઈ નિષ્ફળ જીવન તો, પણ એ જીવન માં એ કઈ સુકા જીવન છે, કઈ તુચ્છ જીવન છે, એ જીવન આદરવા યોગ્ય નથી, એ શુદ્ધાત્મા આદરવા યોગ્ય છે, નક્કામાં જીવન છે બધા, જે જીવનમાં કઈ કર્યું નહીં શુદ્ધ આત્માને, જે ધ્યેય રાખ્યું નહીં, આરાધના કરી નહીં, દેવ ગુરુ શાસ્ત્ર મહિમા કરી જીવન નકામું છે। ઓલું આવે છે ને કે આ ગ્રસ્તાશ્રમ શું કામ, કે જે ગ્રસ્તાશ્રમમાં જે ગુરુ ના પગલા નથી, જેમાં ગુરુ ના આરદાન નથી, જેમાં જીનેન્દ્ર દેવ ના દર્શન નથી, જેમાં શાસ્ત્ર ના સ્વાધ્યાય નથી, એ ગ્રસ્તાશ્રમ માં અત્યારે પાણી બોલી દેજે, એ તો ગ્રસ્તો ને એમ કે એ તો ભ્રષ્ટાશ્રમ તો એ તો આદરણી છે જ નહીં, આત્મા આદરણી છે, દેવ ગુરુ શાસ્ત્ર નું સાનિધ્ય એ આદરણી છે, જ્યાં થાય શુદ્ધાત્માના ધ્યેય પૂર્વક અંદર મુખ્ય તો આત્મા આરાધની છે, એની સાથે દેવગુરુ શાસ્ત્ર આરાધના કરવી છે.
માતાજી, આગમમાં થયેલ છે સમ્યકના લક્ષણ તરીકે સાત તત્વોનું યથાર્થ શ્રદ્ધાનું મહત્વ આપ્યું છે, તો તેમાં આટલું બધું શું રહસ્ય છે તે કૃપા કરીને સમજાવશો કે જેથી અમને સમ્યક રત્નની મહિમા જાણ.
આ તત્વની શ્રદ્ધાના આચાર્યદેવી એ જે પદાર્થને મુખ્ય કહેવું છે તો સમજી શકે નહીં કે એક આત્મા પદાર્થ એટલે એને વ્યવહાર પણ સાથે વ્યવહારની વાત પણ સાથે આ તત્વની શ્રદ્ધા એ આત્મા અંદર મુખ્ય તો આત્મા તરફની દ્રઢ દ્રષ્ટિ કરવી એમ આચાર્યદેવને કહેવું છે. વિકાર દ્રષ્ટિની ગ્રહણ કરે અને એનું સાત તત્વ વચ્ચે સાત તત્વની શ્રદ્ધા વચ્ચે હોય છે. એ આચાર્ય વ્યવહારથી વાત કરે તો તે અંદર આત્માને ગ્રહણ કરાવવાનો આશય હોય છે. એક આત્માને ગ્રહણ કરવું ભૂતા તત્વ સત્વર્ત આત્મા પદાર્થ છે એનું ગ્રહણ કર એની વચ્ચે આ બધા સાત તત્વ જીવ તત્વ અજીવ તત્વ આશ્રય સંવર ઘણું મોક્ષ બધું થઈ જાય છે. તેની ભાવ તંગી કરી સાધક દશા પ્રગટ કરી છે તો એની વચ્ચે આ વિભાવ છે. વિભાવમાંથી એ સંવર થાય એમાંથી નિદ્રા થાય વિશેષ શુદ્ધિ થાય નિદ્રા થાય અમુક શુદ્ધિ થાય તો સંવર થાય તેની શુદ્ધિનો મોક્ષ થાય. આખી સાધક દશા અને સાધ્ય એ આચાર્ય બતાવી રહ્યા છે. વિસ્તાર દ્રષ્ટિથી વિસ્તાર મન મુખ્ય કર એ મુખ્ય ચૈતન્ય દ્રવને મુખ્ય કરીને એના જે આ પર્યાયો થાય છે એ એમાં આવી જાય છે. આચાર્ય આખા મુક્તિનો માર્ગ બતાવી છે. આચાર્યનું એક વ્યવહારથી વાતની સમજાવવું છે એ જે સત્યને ગ્રહણ કરવાનું અને એમાં બે છે નથી જે થયું છે વ્યવહારથી તે વ્યવહાર તદ્દન નથી અને આચાર્યના એક શબ્દ હોય છે એ સત્ય ગ્રહણ કરવાનું હોય છે અને યથાર્થ મુક્તિ માર્ગ ગ્રહણ કરાવવાનો હોય છે. આચાર્ય જે કહે છે એના જે વ્યવહારની વાત એ તદ્દન ખોટી છે એમ નથી હતી. આચાર્યની જે કથનો સત્ય સ્થાવર સત્ય જ હોય છે. માત્ર નીચે કઈ અપેક્ષા હોય છે ને વ્યવહાર કઈ અપેક્ષા હોય છે એ આત્માત્મને સમજવાનું જોઈએ છે. આત્માથી આખો મુક્તિનો માર્ગ સમજાવે છે આચાર્ય કે મુખ્ય જે આત્મા છે એને ગુણ પર જીવ તત્વને ગુણ કર પછી એમાં બધું પર્યાય હોય છે એનું જ્ઞાન કર મુખ્ય એક આત્માને ગ્રહણ કર. યથાર્થ જ્ઞાન હોય તો યથાર્થ તારી સાધના થશે. માટે યથાર્થ જ્ઞાન કર અને દ્રષ્ટિ એ મુખ્ય જીવ દ્રવ્ય આત્મા પર દ્રષ્ટિ કર એમ કહેવાનો આશય હોય છે આચાર્ય. એ શુદ્ધ બુદ્ધ જાણવા ખતર જાણવું એ નથી. એક શ્રદ્ધા કરી લેવી કે ગુણ છે ઊન છે આશ્રય પાપ સંવર બધા મન ગમત બધું છે એ શ્રદ્ધા કરી દે. શ્રદ્ધાનું એક આત્મતત્વનું જ્ઞાન કરવા પર્યાયો છે એનું જ્ઞાન કરે એમાંથી પ્રાર્થના થાય છે એમ આચાર્ય દેવું કહેવાનો આશય છે. દેવમાં થઈને અંદરથી નિશ્ચય આત્મને બતાવ્યું છે. આચાર્યના કથમાં એટલે બધા રહસ્યવાળા હોય છે અને સમય લક્ષ્મી એ સમય લક્ષ્મી પ્રગટ કરતા આત્મમુક્તિનો માર્ગ આવી જાય છે. અને સમય દર્શન મૂળ દશા કહેવાય એ સમય જે ગ્રહણ કરે તે અનામીથી પ્રગટ નથી તે સ્વામીથી પ્રગટ થઈ એનો આખો એ મુક્તિનો માર્ગ પ્રગટ થઈ ગયો એનો એ માર્ગ આખો એનો સ્પષ્ટ થઈ ગયો. એટલે સાત તત્વની શ્રદ્ધામાં એક વૃત્તાંત દ્રષ્ટિથી હું જાણ બધું એમ કેવું છે. આચાર્ય વ્યવહારથી વાત કરે એટલે એમાં ઊંડી વાત હોય છે. આચાર્ય એ સમજતા નથી એટલે એ વ્યવહારથી વાત કરે એ સમજાવવાનું ઊંડું હોય છે. આચાર્ય એ મંદિર જાય છે કે મંદિર જવાનું વ્યક્તિ ભગવાનના દર્શન કરવાના છે અને કોઈથી ભગવાનના દર્શન કરવા છે કોઈથી મંદિર જવું છે તો મંદિર જવું એને વ્યક્તિ ભગવાનના દર્શન કરવાના છે. એ મંદિર જવા પડતું મંદિર જવાનું નથી હોતું પણ ભગવાનના દર્શન હોય કોઈ એ સિદ્ધ આત્મા છે અને વ્યવહારથી વાત કરીને કેવાનું એક આત્મા હોય છે
કેવળ એક ભગવાનને જે છે કે ભગવાનને દર્શન કરવા છે મંદિર જઈને એમ દર્શન ચારિત્રની વાત કરી તો એ આત્મા એ પ્રમાણે એક આત્મા ગ્રહણ આત્મા સાધ્ય તરીકે રાખીને સાધક દર્શાવવા આ જ્ઞાન દર્શન ચારિત્ર બધું આવે છે.
મંદિર દર્શન કરવા કીધું મંદિર જાય એમ કે એટલે અત્યારે સમજી પણ જાય
કીધું
છે સાતત્વનું જ્ઞાન ને શ્રદ્ધાન કર એ આત્માનું જ્ઞાન ને શ્રદ્ધાન કરવા માટે
અને એટલા માટે આત્માનું જ્ઞાન કરવા માટે સાતત્વની શ્રદ્ધા કરવી છે.
સર્વ ગુણા તો સમ્યક દર્શન શ્રદ્ધા ગુણ પ્રગટ હોય તો સમ્યક દર્શન હોય ઉસકે સાથ મેં જ્ઞાન ચારિત્ર સબ પ્રગટ હોય જ્ઞાન સમ્યક રૂપ પરિણામ હોય ચારિત્ર જેવું અમુક અંશે ચારિત્ર સ્વરૂપ આચરણ ચારિત્ર હોય જો એ દિશા પર તરફથી એ પર સન્મુખ થા દ્રષ્ટિ પર સન્મુખ સ્વસન્મુખ જ્યાં આવી ત્યાં દરેક ગુણ જે યથાયોગ્ય જે નિર્મળ થવા યોગ્ય સબ નિર્મળ હો ગયા એક બાજુ તદ્દન અશુદ્ધતા ને એક બાજુ શુદ્ધતા એસા દ્રવ્ય ને ખંડ નહીં પડતા દ્રવ્ય તો અખંડ એ એટલે એક સમ્યક દર્શન ગુણ પ્રગટ હોય એથી સાથ સબકી દિશા પલટ ગઈ તો સબ નિર્મળ હો ગયા જો અશુદ્ધતા સબ નિર્મળ હો ગયા ગુણ મલિન હોતા નહીં જો મલિન હોતા સબ અંશો અંશો અંશ નિર્મળ હોય પૂર્ણ નિર્મળ તો કેવળ જ્ઞાન થાય તબ હોતા.
માતાજી બધા ગુણો નિર્મળ છે આ સમય શુદ્ધ હતા જેમ બીજા બધા ગુણો શુદ્ધ છે અમુક જ ગુણો શુદ્ધ હતા તો જયારે મિથ્યા દર્શન ત્યારે બધા ગુણનું અશુદ્ધ પરિણામ છે એમ કહી શકાય ખરું.
બધા ગુણ અશુદ્ધ નથી પરિણમતા અમુક ગુણ શુદ્ધ રૂપે રહે છે પણ એ બધું શક્તિમાં છે જેમ કે અસ્તિત્વ વસ્તુત્વ એવા કેટલાક ગુણ જે ભાષામાં ના આવે એવા છે એવા બધા ગુણ કઈ અશુદ્ધ થઈ જતા નથી. મિથ્યાત્વમાં દ્રષ્ટિ એકત્ર બુદ્ધિ છે તો પણ આ બધા કેટલાક ગુણો અશુદ્ધ થતા નથી અને ચારિત્ર બાકી એ સિવાયના કેટલાક ગુણ વિભાવ વાળા થાય છે બાકી કેટલા ગુણ નિર્મળ રહે છે કહેવાય કે પોતે અશુદ્ધ થઈ ગયું દ્રવ્ય શુદ્ધ થઈ ગયું એમ કહેવાય બધું અશુદ્ધ થઈ જતું નથી શક્તિમાં શુદ્ધ છે કેટલા ગુણ શુદ્ધ રહે છે દ્રષ્ટિ સ્વરૂપ તરફ ગઈ સમ્યક દર્શનમાં નિર્મળતા આવી સ્વાનુભૂતિ જે અંશો જે મલિન હતા એ કેટલાક નિર્મળ થઈ ગયા છે. એક ભાગ ચાલે તો એક પગ આમ રે ને એક પગ આમ રે ને દિશા બદલી ગઈ એટલે બધું સ્વરૂપ સ્વરૂપ થઈ જાય.
શ્રદ્ધા ગઈકાલે પ્રવચનમાં આવ્યું કે શ્રદ્ધા આંધળી છે શ્રદ્ધા કોઈ જાણતી નથી તો જે શ્રદ્ધા થાય છે એ જ્ઞાનની પ્રેરણાથી શ્રદ્ધા થાય છે કે કેવી રીતે
જ્ઞાનથી વિચાર કરીને નક્કી કરે છે નિશ્ચય કરે છે બરાબર કે હું આ નાયક છું નિશ્ચય કરે જ્ઞાન એનું સાધન બને છે જ્ઞાનથી જણાય છે પેલા શરૂઆતમાં જ્ઞાનથી જ જણાય છે જ્ઞાનથી નિશ્ચય કરે જ્ઞાનથી નિશ્ચય કરીને દ્રષ્ટિ નાયક ઉપર સ્થિર કરે છે દ્રષ્ટિનો વિષય નાયક છે જ્ઞાન દ્વારા વસ્તુ જણાય છે જ્ઞાન દ્વારા જ્ઞાન પોતાને જાણે છે જ્ઞાન દર્શનને જાણે છે જ્ઞાન અનંત ગુણોને જાણે જ્ઞાન પર્યાયને બધાને જ્ઞાન સ્વદ્રવ્ય પદ બધાને જ્ઞાન જાણે
દ્રષ્ટિનો વિષય અને શ્રદ્ધાનો વિષય
એકાદ એક જ છે શ્રદ્ધાનો વિષય અને દ્રષ્ટિનો વિષય એક જ છે મજબૂત થાય ને તો એની સાધક દશા ચાલુ થાય છે નિશ્ચય બરાબર નથી હોતો તો આગળ જઈ શકતું અંદર એટલી લાગી હોય તો અંદર માર્ગ ક્યાં વગર જતો જ્ઞાનમાં નક્કી કરે પણ અંદરમાં
અને આગને શુદ્ધાત્મા જુદો, અંદર જો એટલી લગ્ની લાગી હોય તો માર્ગ થયા વગર નથી. દ્રષ્ટિનો વિષય કઈ એવો દુર્લભ નથી કે ન થાય, ન સમજાય એવો નથી અને પ્રગટ ન થાય એવો પણ નથી. પોતાનો સ્વભાવ છે, પણ પોતાને અંદર એટલી લાગી હોય તો સમજ ન આવે. થોડું સમજે પણ અંદર પોતાને સમજે તો થઈ શક્યું હોય. શ્રી ભૂતિ મુનિ કઈ જાણતા નતા, ભૂલી જતા હતા, યાદ પણ ન કરતા. ગુરુએ સો કીધું પણ ભૂલી ગયા હતા, તો ગુરુનો આશય યાદ રાખીને ઓળી બાઈ ધોતી થી દાળ કરે, પોતરાને દાળ જુદું એમ મારા ગુરુએ કીધું છે, એમ કરીને અંતરમાં ઉતરી ગયા. આત્મા જુદો ને આ રાગ જુદો છે એમ અંતરમાં ભેદજ્ઞાન કરીને, ભેદજ્ઞાન કરીને અંતરમાં ઉતરી ગયા. એટલે થોડું મૂળ પ્રયોજન સમજી અને અંદર જો પરિણતિ રૂપે પ્રગટ કરે તો વસ્તુ કઈ દુર્લભ નથી, પણ પોતાને અંતરમાં એટલી લાગી જ નથી. શુદ્ધ નયનો વિષય તો પોતે પોતાને એક ચૈતન્ય અસ્તિત્વ ગ્રહણ કરે એમાં બધું આવી જાય છે, પણ એને જ્ઞાન થી પેલા નક્કી કરે છે કે નિશ્ચય કરીને દ્રષ્ટિ જો દ્રષ્ટિનું આવે છે એ દ્રષ્ટિ એક ઉપર સ્થાપી દે છે. ચારે બાજુ દ્રષ્ટિ જતી નથી, દ્રષ્ટિને એક પોતા ચૈતન્ય ઉપર જ સ્થાપે. જ્ઞાન પણ ચૈતન્ય ઉપર જાય છે અને દ્રષ્ટિ પણ જાય છે, પણ જ્ઞાન બધું જાણે છે. અગ્નિ શુદ્ધાત્મા દેહના સ્વભાવ પ્રગટ જુદા છે, રાગ આકૃતારૂપ છે. ગમે એવો ઊંચામાં ઊંચો રાગ હોય તો એ આકૃતા અંદર વિચાર કરે તો તે આકૃતારૂપ છે, એ કઈ શાંતિરૂપ નથી. આત્માના શાંતિરૂપ જાવતું નથી. રાગ તો વિભાવ છે, અશુભ ને શુભ બે રાગ છે, આકૃત છે. અને એનાથી જુદું જે જ્ઞાન જાણવાનું જ્ઞાન છે જ્ઞાયક, તે શાંતિરૂપ છે, એમાં આકૃતા નથી. એ જ્ઞાન તે જાણનારો તે હું છું. આ રાગ ને આકુળ સ્વરૂપ, આકુળતા રૂપ ને દુઃખરૂપ જે પરિણતિ તે મારું સ્વરૂપ નથી, હું એનાથી જુદો જાણનારો તે હું છું. પણ એ જાણનારો બીજાને જાણવું એટલે એમને હું તો સ્વયં જાણનારો લાયક છું. ધ્યેય તો એ નાયક નું થવું જોઈએ, નાયક કે ઓળખાય નાયક નું ધ્યેય હોવું જોઈએ ને. આત્મા મુખ્ય હોવો જોઈએ, દરેક વિચારમાં આત્મા કેમ ઓળખાય એ હોવું જોઈએ. વિચારો તો સમજવા માટે બધા આવે, દ્રવ્ય ગુણ પર્યાય બધું અંદર આવે, અનેક જાતનું વિચારવાનું. પણ નાયક તો મુખ્ય હોવો જોઈએ. આત્મા કેમ ઓળખાય, આત્માનું શું સ્વરૂપ છે, આત્મા જુદો કેમ પડે, ભેદ કેમ થાય, એ વિચારે ધ્યેય તો એક જ હોવું જોઈએ. આત્માથી બધું હોવું જોઈએ વિચાર, માત્ર જાણવા ખાતર જાણી લેવું એમ નહીં, પણ આત્માને લાભ થાય એવી જાતના વિચારો હોય. આત્માની પ્રતિતિ કેમ થાય, હું આ નાયક છું, હું આ પદ્રવ નથી, આ મારું સ્વરૂપ નથી, એ નક્કી કરવા માટે અનેક જાતના વિચાર આવે. જ્ઞાનને લગતા અનેક જાતના વિચારો આવે, છૂટું કેમ પડવું, એ અનેક જાતના, દરેક દ્રવ્યાનો યોગ, ચરણાનો યોગ, કરણાનો યોગ, બધી જાતના વિચારો આવે. ધર્મકથાની બધી જાતના વિચારોમાં તો બધું આવે, પણ નક્કી એક આત્મા કરવાનો હોય છે. આત્મા કેમ ઓળખાય, બધું જાણે પણ જો એક આત્મા ન જાણે તો એ બધું જાણેલું શું કામનું છે. મને એક આત્મા જાણે પ્રયોજન થતું તો એમાં બધું આવી જાય છે. બધા જાણવાની સાથે આત્મા મુખ્ય હોય તો એમાં બધું પ્રયોજન તો સારું છે. જેને આત્મા જાણ્યો એને બધું જાણ્યું, બધું જાણ્યું, પણ જો આત્મા ન જાણ્યો તો એ કાંઈ નથી જાણ્યું. પોતાના પર દ્રષ્ટિ મૂકી અને બહુ આકુળ વ્યાકુળતામાં રોકાય નહીં, પોતે તત્વના બહારના જાણવા ઉપર, એના ઉપર એમ બહારના જાણવાની આકુળતા કરે નહીં એમ. પણ અંદર જાણાયથી જાણવો, જાણવાનું કઈ કાઢી નાખવાનું છે, જાણી લઉં આત્મા આમ કરવું છે, જાણવાની આકુળતા ન કરવી. પણ જાણવાનો ગુણ છે એ કઈ વેવ થોડું જાય છે. એક આત્માને જાણવો તે પ્રયોજન છે, બહારનું જાણવાની આકુળતા એ તો લાશ છે. પોતાને જાણે એમાં બીજું સેજે જણાય છે એમ, એની આકુળતા ન હોય પણ કઈ બહારનું જાણવાનું છોડવાની વાત ક્યાં, એ તો સેજે જણાય એની આકુળતા ન કરે. એક આત્માને જાણે એ બધું જાણે,
એ બહારનું એને જાણવા આકુળ કરવું હોય કે હું મારો આત્મા જાણી લઉં, ગ્રહ ગુણ કરે આત્મા, પછી જાદુ ન જણાય તો એને આકુળ કરવું. શરીર મનમાં અમુક જણાય નથી ને, આકુળ કરવું હોય બહારનું જાણવું. પણ એના એમ કે જાદુ જણાતું નથી, કેમ આગળ વધાય એ જાણવા રે એનું કઈ ખબર નથી. પોતાની જાણે એટલે બધું આવી જાય. પણ પછી એમાં આત્માનું મેં જાણતો જ નથી એવો એનો આકુળતા કરે, પોતાની જાણે એમ બધું આવી જાય. આકુળતા એ જે જણાતું હોય તત્વજ્ઞાન શાસ્ત્ર નો અભ્યાસ જે જણાતું જ હોય, આકુળતા કરવા જાય તો એ પોતે પોતાની જાણે એનો બધું આવી જાય.
દ્રષ્ટિ તારી એક ફરતા બધે તને સુખ દેખાશે, દ્રષ્ટિ તારી એક ફરતા બધે તને સુખ દેખાશે, જે જેનું છે તે તેનું જ રહેશે, પણ ફરવાનું તારું ચડી જશે.
શુભનો વિશ્વાસ કરો, શુભનો વિશ્વાસ કરવો.
શુભ માંથી મને ધર્મ થશે, શુભ માંથી મને કઈક લાભ થશે, એવું જે માન્યતા છે વિશ્વાસ છોડી દે. શુભ થી ધર્મ થતો નથી, શુભ વચ્ચે આવે છે. પણ શુદ્ધાત્મા જે આત્મા એનાથી ધર્મ, ધર્મ પોતાના સ્વભાવમાં રહેલો છે, વિભાવમાં ધર્મ રહેલો નથી. ધર્મ સ્વભાવમાંથી જે વસ્તુ છે એમાંથી ધર્મ પ્રગટે છે, શુભ માંથી ધર્મ પ્રગટતો નથી. તેનો વિશ્વાસ ચડે વચ્ચે આવે છે સ્વભાવમાં, જે અંતર આત્માને રૂચી જ્યાં પ્રગટ થાય એને દેવગુરુ શાસ્ત્ર ના ભક્તિ મહિમા આવે છે. જીનેન્દ્ર દેવ પર ભક્તિ, ગુરુ પર ભક્તિ, ગુરુદેવે આવો માર્ગ બતાવ્યો, ગુરુદેવ પર ભક્તિ, શાસ્ત્ર પર ભક્તિ આવે છે, શું ભાવના આવે છે. પણ મારો સ્વભાવ શુદ્ધાત્મા, એ શુદ્ધાત્માનો સ્વભાવ અને આ શુભ ભાવ બે જુદી વસ્તુ છે. એમ એને શ્રદ્ધાને રૂચિ હોવી જોઈએ, એનો વિશ્વાસ એમાં સર્વસ્વતા માનતો નથી. પણ એ વચ્ચે આવે છે દેવગુરુ શાસ્ત્ર ની ભક્તિ મહિમા વચ્ચે આવવાનું રહેતું નથી. સમ્યક દર્શન થાય તો પણ દેવગુરુ શાસ્ત્ર ની મહિમા ને ભક્તિ હોય છે, અને રુચિ વાળાને પણ દેવગુરુ શાસ્ત્ર ની મહિમા હોય છે. મુનિરાજ હોય છે, છઠ્ઠે સાતમે ગુણતા ને ઝૂલતા હોય છે. અંતર્મૃત માં સ્વાનુભૂતિ ને અંતર્મૃત માં બહાર એવી દશા હોય છે તો એને શુભ ભાવના હજી અધુરા છે, તો દેવગુરુ શાસ્ત્ર ની મહિમા મુનિરાજને પણ હોય છે. પણ એની ઉપર એ વિશ્વાસ કરતા નથી કે આમાં ધર્મ થાય છે. ધર્મ મારા સ્વભાવમાં સ્વાનુભૂતિમાં ધર્મ રહેલો છે, સ્વભાવમાં ધર્મ રહેલો છે. પણ શુભ ભાવ તો દેવગુરુ શાસ્ત્ર ની એ સાથે જ રહે છે, દેવગુરુ શાસ્ત્ર ની ભાવના એને સાથે રહે છે, પણ પુરુષાર્થ પોતાથી કરે છે. મુનિરાજ કે છે, હું આત્મામાં જાઉં છું, હું દીક્ષા લઉં છું, એમાં બધા પધારજો, પંચ પ્રતિષ્ઠિત ભગવંતો, હું તમને બધાને આમંત્રણ કરીશ, હું પુરુષાર્થ કરું, એમાં મારી સાથે રહેજો, એવી શુભ ભાવના આવે છે. પણ વિતરાગ દશાની પરિણતિથી મને ધર્મ થાય છે, માન્યતા એવી છે, પણ ભાવના આવી છે. એમની લીનતા, એમની શ્રદ્ધાની પરિણતિ તો વિશેષ છે. મુનિરાજમાં સમ્યક દર્શન છે ને સ્વાનુભૂતિની દશા ક્ષણે ક્ષણે અંતર્મૃતમાં લીન થાય છે અને અંતર્મૃતમાં બહાર આવે છે, તો મને શુભ ભાવના આવી હોય છે.
અનાદિના વિદ્યા વ્યક્તિ છે અને રાગનો સ્વભાવ વર્તે, નાયક જ્ઞાન વર્તતું નથી, એનું કેમ કરવું
નથી વર્તન? પ્રયત્ન કરીને જાણવું જોઈએ. રાગ નું જ્ઞાન એનાથી છૂટો પડીને પોતે પુરુષાર્થ કરીને પોતે સ્વસ્થનો પોતાની દિશા વાળવું જોઈએ. અનાદિનો જે અભ્યાસ છે એમાં ચાલ્યો જાય છે, અંતરમાં જોતો નથી, એટલે એક રાગ નું જ્ઞાન વધે છે. સ્વ તરફ પોતે ઉપયોગ કરીને સ્વ તરફ વળવું જોઈએ તો જ એને દિશા ફેરવવી જોઈએ, એનો કંટ્રોલ કરવો જોઈએ તો જ એને દિશા ફેરવતો નથી, એકને એક દિશામાં ચાલ્યો જાય છે, એને કંટ્રોલ કરવું જોઈએ. પંથે ચાલેલો માણસ એક ઊંધી દિશામાં ચાલતો હોય, પલટો કરે તો પોતે સ્વર્ગ બીજી દિશામાં વળી શકે છે. ગુરુદેવે તો ઘણું બતાવ્યું, એ દિશા કઈ તરફ વળવું એ બતાવ્યું, પણ વળવું પોતાના હાથની વાત છે.
શ્રદ્ધા સાથે એ જૈન દર્શન ની પરાકાષ્ઠા હતી. તો પણ આચાર્ય ભગવાન જ્યાં સુધી ભેદ વિજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્માને રાગાદી ભાવો નું કરતા પણ હું માનું એમ ફરમાયું છે. તો દ્રષ્ટિ અને જ્ઞાન એ બંને નો વિષય ભિન્ન ભિન્ન થાય તો અમારે કઈ રીતે શ્રદ્ધા કરવી?
દ્રષ્ટિ ને જ્ઞાન નો વિષય ભિન્ન ભિન્ન થતું. આત્મા અકર્તા પર નો કરતા છે, સ્વભાવ નો કરતા. પર રાગાદી નો અકર્તા ઈ જયારે એને દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થાય ત્યારે એ રાગાદી નો અકર્તા છે. પણ અલ્પ અસ્તિકારી છે એને જાણવા યોગ્ય છે. કરતા એને સ્વામિત્વ બુદ્ધિ નથી, કરતા નથી, પરદ્રવ્યનો કરતા નથી. પણ એ અજ્ઞાન અવસ્થા એ કરતા બુદ્ધિ એને માને છે. વાસ્તવિક રીતે એ પર પદાર્થ નો કરતા નથી. રાગાદી નો કરતા એ દ્રવ દ્રષ્ટિએ નથી, પણ એ રાગાદી નો કરતા અજ્ઞાન અવસ્થા એ છે. માટે દ્રષ્ટિ અપેક્ષા એ કરતા નથી. પણ જ્ઞાન માં જાણવું, જ્ઞાન બે નો વિષય કરે છે. જ્ઞાન દ્રવ્ય ને પણ જાણે છે અને જ્ઞાન પર્યાય ને પણ જાણે છે. બે નો વિષય જ્ઞાન કરે છે. બે ને જ્ઞાન બે નયો ને જાણે છે, બે પડખા ને જાણે છે.
મોટા શરીર તરીકે આપણે બહાર પડવાના ભાવ હોય કે માન કસાય હોય એ ખ્યાલમાં આવી જાય છે.
શરીર અનેક પ્રકારના હોય છે, ક્યાંક ક્યાંક અટકતું હોય છે. અનેક કષાયોના, અનંત અનુબંધી કષાયના, ક્રોધ ના, માન ના, માયા ના, લોભ ના, અનેક જન્મમાં અટકતું હોય છે. પણ પ્રયોજન એક આત્માથી, આત્માનું પ્રયોજન દરેક કાર્યમાં આત્માનું પ્રયોજન રાખે તો એમાં શરીરથી છૂટી જાય છે. દરેક કાર્યની અંદર મારે આત્માનું પોષણ અને આત્મા કેમ મળે એનો ધ્યેય હોય તો એમાંથી દરેક શરીર નીકળી જાય. કઈ તત્વની ભૂલ થતી હોય, કઈ અનેક જાતમાં દેવગુરુ શાસ્ત્રની સમજ શું કહેતા હોય એની સમજણમાં ભૂલ થતી હોય, અનેક જાતમાં ભૂલતો હોય છે. લૌકિક પ્રયોજનો, લૌકિક રસ કઈ થઈ જતો હોય, અનેક જાતમાં રસ શુભ ભાવોમાં કઈક અંદર ઊંડી રુચિ રહેતી હોય, અનેક જાતનું હોય. પણ પ્રયોજન એક આત્માર્થનું રાખે તો એમાં દરેક શરીરને જુદા જુદા છોડવા પડતા નથી. એક આત્માર્થનું પ્રયોજન હોય તો દરેક શરીર એમાં નીકળી જાય છે. અમુક કસાય હોય પણ આત્માર્થીને મંદ કસાય હોય એ પણ એને પ્રયોજન એક આત્માર્થનું હોય છે.
પ્રયોજન સાચું હોય તો
આ બધી આ બધું નીકળી જાય છે. પ્રયોજન એને ગોતું નથી પડતું ક્યાં ક્યાં રોકાવ છું. પ્રયોજન એક આત્માનું, મારું પ્રયોજન શું છે દરેક કર્મી પોતે ગોતી લે. આત્માનું પ્રયોજન માત્ર મોક્ષ અભિલાષ, માત્ર મોક્ષની અભિલાષ. મારો આત્મા કેમ પ્રગટ થાય
અંતર
છે હોના છે તો
અક્ષરો
નહીં શબ્દો છે ને ભીતર
આવે
ગુરુદેવ કહેતે થે કે તેરેથી ન હો સકે પુરુષાર્થ મંદ હોય, ન હો શકે તો શ્રદ્ધા તો યથાર્થ કરના. કે માર્ગ તો એ હે પ્રતિક તો એ દ્રઢ રખના કે શુભાશુભ ભાવ સે ભીન મેં ચૈતન તત્વ નાયક તત્વ હું એસી શ્રદ્ધા તો યથાર્થ કરના. કે શ્રદ્ધા કરકે પછી પુરુષાર્થ ધીરે ધીરે હોવે તો ધીરે ધીરે હોવે, પણ પ્રતિતિ તો યથાર્થ કરના.
ચૈતન્ય મારો દેહ છે તેને જ હું દેખું છું, બીજું કઈ મને દેખાતું જ નથી.
ચૈતન તરફ દ્રષ્ટિ ગઈ, એ દ્રષ્ટિ ત્યાં સ્થપાઈ ગઈ. દ્રષ્ટિ ચૈતન્ય જ દેખે છે, બીજો વિભાવ દેખાતો નથી. વિભાવ એની આગળ, દ્રષ્ટિ આગળ વિભાવ ગૌણ થઈ જાય છે. એ જ્ઞાન, એને જ્ઞાન છે બધું કે હજી અધૂરી અવસ્થા છે, હજી પૂર્ણ કેવળ જ્ઞાન થયું નથી, હજી બાકી છે. એ બધું જ્ઞાનમાં જાણે છે, પણ દ્રષ્ટિ ચૈતન્ય તરફ ગઈ, એ દ્રષ્ટિ અહીંયા થપાઈ ગઈ તો હું મારા ચૈતન્ય દેવને જ દેખું છું, બીજું બધું એની પાસે ગૌણ થઈ જાય છે. એકલું ચૈતન્ય અનંત મહિમાથી અનંત સ્વભાવથી ભરેલો ચૈતન્ય, એ દિવ્ય શક્તિથી ભરેલો ચૈતન્ય દેવ એને જ હું દેખું છું. અંતરમાં જ્યાં જાઉં ત્યાં ચૈતન્ય દેવ જ દેખાય છે, વિભાવ મને દેખાતો નથી. એની દ્રષ્ટિની અપેક્ષા એ મારી નજર ન્યાય જ થંભી ગઈ છે, બહાર મારી દ્રષ્ટિ ક્યાંય જતી નથી. જ્ઞાનનો ઉપયોગ જાય છે એ વાતને ગૌણ કરીને દ્રષ્ટિ ચૈતન્ય જ દેખે છે. નજર ન્યાય થંભી ગઈ છે, શ્રદ્ધા માત્ર બુદ્ધિથી કરી લીધી એમ શ્રદ્ધા નહીં, ચૈતન્યનું અસ્તિત્વ ઓળખીને એના ઉપર દ્રષ્ટિ થંભી ગઈ છે, નજરિયા થંભી ગઈ છે.
એ આત્મામાં સંતોષ થાય એવી પ્રતીતિ કેવી રીતે જીવને ઉઠે?
આત્મામાં સંતોષ થાય એવી પ્રતીતિ આત્મામાં જ બધું છે એવું પોતે વિચાર કરીને નિર્ણય કરવો જોઈએ. એમાં જ એને મહિમા લાવવી જોઈએ. ક્યાં વિભાવ છે એની મહિમા છૂટી જાય ને સ્વભાવની મહિમા આવે કે જ્ઞાનમાં જ બધું છે એને વિચારથી એને યુક્તિથી એને નક્કી કરવું જોઈએ કે જ્ઞાનમાં બધું છે. એમ ગુરુદેવે બતાવ્યું છે, શાસ્ત્રમાં આવે છે, પણ તું વિચારથી સ્વયં તારાથી નક્કી કર, સ્વયં નક્કી કર કે જે ગુરુદેવ બતાવે છે તારા બુદ્ધિથી એને સ્વભાવ ઓળખીને નક્કી કર કે આ જે જ્ઞાન દેખાય છે એ જ્ઞાનમાં જ બધું છે. એમ વિચાર કરીને એના કારણ કાર્યોથી તું નક્કી કર કે જ્ઞાનમાં જ છે બધું, બીજી ક્યાંય નથી, એને જ્ઞાનમાંથી જ પ્રગટ થવાનું છે. એની યથાર્થ પ્રતીતિ કરવી પોતાના હાથની વાત છે. વિચારથી કારણ કાર્ય આમાં યુક્તિઓથી નહીં, આ એવી એની યુક્તિને દલીલ હોય કે કીતે નહીં એવી યથાર્થ દલીલથી યુક્તિથી એની પ્રતીત કર, બરાબર એમાં દ્રઢતા કર, એમ જ છે. કારણ કે પહેલાં કઈ અનુભૂતિ થઈ જતી નથી, પહેલાં તો નક્કી કરે છે પોતે વિચારથી, એને અમુક સ્વભાવો એને જે લક્ષણો દેખાય લક્ષણથી નક્કી કરે છે, એ નક્કી કરે એમાં જ છે બધું. જ્ઞાન લુખું નથી, પણ જ્ઞાનમાં બધું છે. જ્ઞાન મહિમાવંત છે, એ સુખથી ભરેલો શિવ છે, સુખથી ભરેલો આત્મા છે, આનંદ ગુણોથી કોઈ અપૂર્વ અનુપમ આત્મા છે. એ કંઈ બહાર સાથે એને ક્યાંય મેળ નથી, એ પણ તું લક્ષણોથી પોતાને નક્કી કરવાનું દે છે. ગુરુ બતાવે, શાસ્ત્ર બતાવે, નક્કી પોતે કરે તો જ પોતાને મહિમા આવે છે, પોતાને નક્કી કરવાનું છે. નથી તો વિકલ્પ વાળી દશા છે ને, એ તો સૌની યોગ્યતા પ્રમાણે દ્વય ગુણ પર્યાય ના વિચાર હોય. આત્માની મહિમા હોય, દ્રવ્યના ગુણના પર્યાયના અનેક જાતના વિચારો આવે, શુદ્ધ જ્ઞાનના સ્વભાવની મહિમા હોય, દ્રવ્યના ગુણના પર્યાયના અનેક જાતના વિચાર સ્વભાવને ગ્રહણ કરે.
વિશેષ આત્મા પ્રત્યે લક્ષ્ય,
આત્મા તરફ જ લક્ષ્ય હોય, એ તો તદ્દન નજીક ગયો હોય એને માટે. જરૂર છે નજીક ગયો એને સ્વભાવ તરફ જ દ્રષ્ટિ હોય, સ્વભાવને ગ્રહણ કરે એમાંની ધારા પ્રત્યે, સ્વભાવને ગ્રહણ કરે શ્રુતના વિચાર, દ્રવ્યનું પર્યાયના વિચાર હોય, અમુક જ જાતના વિચાર હોય એવું વિચારો, આત્માને લગતા વિચાર હોય. અમુક સામર્થ્ય પણ પોતાનું સામર્થ્ય તો લક્ષ્મણ હોયા વગર આગળ જવાય જ જવાય, પોતાનું સામર્થ્ય લક્ષ્મણ ન હોય તો આગળ ન જવાય. પોતાનું અનંત સ્વરૂપ ની મહિમા ન હોય, એનું સામર્થ્ય લક્ષ્મણ ન હોય, એની પ્રતીક ન હોય તો આગળ ન જવાય.
પ્રતીકમાં છે
પછી પછી બીજું શું પ્રતીક નહીં, હજી એને વિચારથી પ્રતીક છે અંદર, પરિણતિ પ્રતીક આવે ત્યારે એ અધ્યાસ વિકલ્પ હોય પ્રતીક.
આત્માનું
જ્ઞાન કરે એટલે આત્માનું સામર્થ્ય,
આત્મા કેવું તત્વ છે એનું જ્ઞાન થશે. અને તત્વ એને અનંત ગુણોથી ભરેલું છે એમ ગુણોની અનંત ગુણો પર દ્રષ્ટિ રાખવાની નથી. આત્મા કેવું છે એ જ્ઞાયક તત્વ એનું ધ્યાન કરવા તો એક અભોગની છે. અને એનું કેવું અનંત સામર્થ્ય છે એમાં ભેગું બધું એ જ્ઞાનથી ગ્રહણ કરવાનું છે. આત્માના અનંત સામર્થ આત્મીના ગ્રહણ કરે જ્ઞાનથી ગ્રહણ કરે એટલે દ્રષ્ટિ એક આત્મા પર સ્થાપવાની છે. શાસ્ત્ર વાંચ્યું હોય તો કરે તો કે શાસ્ત્ર વાંચ્યા પૂરતું નથી. શાસ્ત્ર સંલગ્ન આત્મા ઓળખ એમ કહેવાનો આશય હોય છે. ભગવાનના દર્શન કરવાનું એમ આત્માને ગ્રહણ કરવાનો આશય હોય છે. ચારિત્ર ઉપર એમ દ્રષ્ટિ સ્થાપતા એમાં રોપાય એ નાયક ઉપર દ્રષ્ટિ સ્થાપી હતી. ત્રણ ભેદ વચ્ચે એને સમજાવવા માટે કહેવા માટે આવે સમજાવવામાં આવે છે. જે આત્મા જેવા આશય ગ્રહણ કરેલો છે કે ગુરુદેવને એક આત્મા ગ્રહણ કરાવવાનું છે હેતુ પણ આ વચ્ચે સમજાવવા માટે આ બધું ફાવે છે. પણ નિશ્ચય રહેવાની સંધિ એનાથી તો આત્મા ગ્રહણ કરે અને આ જે સ્વરૂપ છે ગુરુ કરવાનું એ કઈ છે એમ છોડી દે તો ભૂલ થાય છે. એ બધું સ્વરૂપ સમજીને ભય ઉપર દ્રષ્ટિ મૂકે
માતાજી જેમ જ્ઞાન અને ચારિત્ર કહેતા કઈ તેનો આછો પાછો ભાવ પકડાય છે પણ દ્રષ્ટિ કે જેના આધારે ભાવ કટી થઈ જાય બધા ભૂખા દૂર થઈ જાય એવી દ્રષ્ટિનું સ્વરૂપનો મહિમા સમજાવવા વિનંતી છે.
ચારિત્ર થી આશ્રમ અપેક્ષે સમજી નદી ખરું ચારિત્ર સ્વરૂપ ન જાય ત્યારે થાય છે. પણ દ્રષ્ટિ તો એક શબ્દ સ્વરૂપ તરફ દ્રષ્ટિ જેવી થઈ તો એનું વિભાવ સ્વભાવ તો ભેદ થઈ ગયો કે આ સ્વભાવ તો એનું વિભાવ મનાથી જુદો પણ મૂળ ભેદ ઉપર પણ એ શક્તિ નથી કે એ પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરે એવી જે દ્રષ્ટિ જે નજર એનો વિશ્વાસ અને એનો વિશ્વાસનો જે શ્રદ્ધાનો બળ છે એ બસ એક આત્મને ગ્રહણ કરીને તકલીફ એ દ્રષ્ટિ કોઈ જુદી છે અને એના એને સહાનુભૂતિ બધું એમ જ થાય કે દ્રષ્ટિમાં બળે એની દ્રષ્ટિ બીજે ક્યાંય જાતી જ નથી. એક આત્માને ગ્રહણ કરે છે એમ બધું સ્પષ્ટ ભાવે બધા ઉપર કરે છે એક ઉપર ઉપર જ એક આત્મા જઈને બધું મૂળ પાવર જે આત્મા છે એને એની દ્રષ્ટિ ખેંચી રહ્યો છે એ કોઈ દ્રષ્ટિ આખી દિશા બદલાઈ ગઈ છે. એમને ચૈતન્ય ભગવાન ઉપર દ્રષ્ટિ ચોટી ગઈ એ પછી જ્ઞાન ગુણ રોગ પર્યાય ભાવ એ પર દ્રષ્ટિ ચકતી નથી. જ્ઞાનમાં બધું આવે છે જ્ઞાનમાં બધું આવે પણ દ્રષ્ટિ તો એ ચૈતન્ય ગ્રહણ કરે છે. એ દ્રષ્ટિની શ્રદ્ધા એ જોડા એકમાં ગ્રહણ કરે છે. જ્ઞાનમાં બધું આવે છે જ્ઞાન બધી શ્રદ્ધા કરે દ્રવ જાણે પરિણામ બધું જાણે પણ દ્રષ્ટિ એ સાચી જેનું સમ્યક દર્શન છે એની સાથે સમયજ્ઞાન ઓળખ છે સમયજ્ઞાન એની સાથે જોઈ છે એટલે મુખ્ય નિશ્ચયની અપેક્ષા એ સમ્યક દર્શન છે પણ સમયજ્ઞાન પણ એની સાથે જોઈ છે. સમ્યક દર્શનની સાથે સમયજ્ઞાન હોય છે એક આત્માને ગ્રહણ કરે એટલે ગુણ કરે અને ન ગણે એમ ન બને એ બે જ્ઞાન અને દર્શન બે સાથે જ રહે છે. એ મોક્ષ માર્ગમાં એ બે સાથે જ રહે છે ચારિત્રની આરાધના સાથે રહે છે. બાકી કામ બહુ સાથે જ રહે ને દ્રષ્ટિ નથી પણ જે જ્ઞાન સાથે રહે છે એ સાથે જ રહે છે. જ્ઞાન અપેક્ષે જ્ઞાનમાંથી દ્રષ્ટિને અપેક્ષે દ્રષ્ટિ પણ દ્રષ્ટિ વ્યવહાર અનાધિકારનો દેખલો અને પોતાના ભાવના ભાવથી અને કામ સામાજિક પ્રગતિ દ્રષ્ટિ મહિના સમય દર્શન મહિના સમય દર્શન થાય એટલે જ જ્ઞાનનું સમય જ્ઞાન કહેવાય છે. બીજે સમય દર્શન વગરનું જ્ઞાન તે જ્ઞાન નથી હોતું. આત્માને જ્ઞાન વગરનું જ્ઞાન તે જ્ઞાન નથી સમય દર્શન જ્ઞાન છે.
દ્રષ્ટિનું પેલા પરિવર્તન દ્રષ્ટિ પલટાવી જોઈએ,
દ્રષ્ટિ પલટાવી જોઈએ. સમજવા માટે પેલા જ્ઞાન વ્યવહાર જ્ઞાન દ્રવ કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય, તય કોને કહેવાય, ભેદ અભેદ બધું કોને કહેવાય, એ બધું જ્ઞાનને છણે છે. એ જ્ઞાનનો અનુભવ કરે છે અને તેના વ્યવહારની જાણવા કેવી રીતે તો જ્ઞાન વચ્ચે એનું સાધન રૂપે બને છે. વ્યવહાર પણ દ્રષ્ટિ મુખ્ય છે. જ્ઞાન વ્યવહારિક જ્ઞાન કહેવાય છે ને, સાચું જ્ઞાન સાચા જ્ઞાન વગર રહેતું, જ્ઞાન વગર આત્માને ગ્રહણ કેવી રીતે કરે, સાચું સમજણ વગર આત્માને ગ્રહણ કરો, આત્માનો નિર્ણય કરો, એ બધું જ્ઞાનથી થાય છે. માટે જ્ઞાન વ્યવહાર એને સાચું સાધન બને છે. પ્રગટ કરે છે સમ્યક દર્શન, દ્રષ્ટિને પ્રગટ કરે છે અને જ્ઞાન સાથે હોય છે. સમ્યક દર્શન સમ્યક દર્શન એ રીતે પ્રગટ કરો કે સાચું જ્ઞાન કર્યા વગર દ્રષ્ટિને પ્રગટ કેવી રીતે કરવું જાણવા વગરની. નાયક ને લક્ષણ કર્યું છતાં
જાણના તે શું છો, પણ એની સાથે સાથે હું પરિપૂર્ણ જ્ઞાન પરિપૂર્ણ આનંદ જે વર્તમાનમાં હું મૂકી છું, એવા સ્વરૂપે વર્તમાનમાં રહેલું છું, એ જ્યાં સુધી એને ભાવમાં ન અપાય ત્યાં સુધી ખરેખર ભેદભાવ થઈ શકે ખબર માનો.
નાયક છે એમાં એનું પરિપૂર્ણ પૂર્ણ ખ્યાલમાં મારો સ્વભાવ પૂર્ણ થાય, સ્વભાવ પૂર્ણ પૂર્ણ પર્યાય નથી પ્રગટ થાય, સ્વભાવ પૂર્ણ છે એને ખ્યાલમાં રહેલું કે હું સ્વભાવિક પૂર્ણ છું, કોઈ અંશ કે કાંઈ પણ મારામાંથી નાશતું નથી, હું સ્વભાવથી પૂર્ણ છું એનો ખ્યાલ રહેવો જોઈએ. કે પરિપૂર્ણ સ્વભાવે અનંત ગુણથી ભરેલો, અનંત ગુણ એને પ્રગટ નથી, અનંત ગુણ ખ્યાલમાં નથી આવ્યા, પણ એની મહિમા એને અનંતતા મહિમા અંદરમાં આવી જોઈએ. એની મહિમા અને પૂર્ણ સ્વરૂપ છું, શક્તિમાં પૂર્ણ છું એને ખ્યાલ એવી જાતની પ્રતિકની દ્રષ્ટા એવી રહેવી જોઈએ. અને પૂર્ણતા પ્રગટ પછી થાય છે. તમે પ્રત્યેક નાયક તરફથી આવી પ્રતિક્રિયા લક્ષણથી એક નાયકને ઓળખો, એક નાયકની અંદર પૂર્ણતા અને એની મૂળના અનંતતાથી ભરપૂર એ બધું સાથે આવી જાય છે. એને વિકલ્પ નથી કરવો પડતો, પણ સાથે આવી જાય છે. એવી પ્રતિક્રિયા
પહેલા આવી પ્રતિક્રિયા
પછી પૂર્ણ થવા એમને અત્યારે પૂર્ણ છો, આનંદ થી નાનો આનંદ નો અનુભવ તો એને સ્વાનુભૂતિ માં, ત્યાર પછી એને શાંતિ મળે છે. પણ પેલા તેને શાંતિ કે આનંદ નો ખ્યાલ નથી, પણ એને અમુક નક્કી કરે છે, એ લક્ષણ થી નક્કી કરે છે. એ નક્કી કરે એને એને બધી મહિમા અને બધી વ્યક્તિ એને પ્રતિક માં આવી
જાણે છે, બે પડખાને જાણે છે.
મારો ધન્યવાદ.